એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભોગીલાલ સાંડેસરા દ્વારા સંપાદિત જીમણવાર પરિધાન વિધિના એક ખૂબ જ રસપ્રદ અંશ પર વાત કરવાના છીએ.
હા, રાજાનો ભોજન, પોશાક અને સત્કાર.
બરાબર, આ લખાણ છે ને એ આપણને પેલી પ્રાચીન ભારતના રાજવી ભોજન સમારંભો અને ભેટ સોગાદની પરંપરાઓની એક ઝલક આપે છે.
અને એ ખાલી ખાણીપીણીની વાત નથી, ખરું ને? એ સમયની સંસ્કૃતિ, સમાજ, એના વિશે ઘણું બધું કહી જાય છે.
ચોક્કસ, એટલે જ આજે આપણે એમાં ઊંડા ઉતરવાના છીએ.
બિલકુલ, આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આ વર્ણનમાં જે બધી સાંસ્કૃતિક વિગતો છુપાયેલી છે ને એને આપણે ખોલીએ.
જેમ કે
ભોજનની વિવિધતા જુઓ, આતિથ્ય સત્કારની જે રીતો છે, વસ્ત્રોની ભવ્યતા, આ બધું મળીને તે સમયના સમાજનું અને એમની જીવનશૈલીનું કેવું ચિત્ર ઊભું કરે છે એ સમજવાનો પ્રયાસ કરીશું.
એટલે આ ખાલી રાજાના જમવાનું લિસ્ટ નથી.
ના ના, એનાથી ઘણું વધારે છે. એમ સમજો કે એક આખા યુગના વૈભવ અને રીત રિવાજોનો એક દસ્તાવેજ જેવું છે.
સરસ, તો ચાલો શરૂઆત કરીએ. આ ઐતિહાસિક આતિથ્ય સત્કારની દુનિયામાં ડૂબકી મારીએ. પહેલો મુદ્દો લઈએ મહેમાનોનું આગમન અને એમની બેઠક વ્યવસ્થા.
હા, એનાથી શરૂઆત થાય છે.
વર્ણનમાં જે રીતે સ્વાગતનું ચિત્ર આપ્યું છે એના પરથી જ લાગે કે આ કોઈ સામાન્ય જમણવાર નહોતો.
બિલકુલ, તમે જુઓ, રાજા માટે તો સોનાનો પાટ રાખવામાં આવતો.
સોનાનો પાટ?
હા, અને બીજા જે મહાનુભાવો હોય એમના માટે ચાકીવટ જેવી, મતલબ ખાસ બેઠકો હતી પદ અને પ્રતિષ્ઠા પ્રમાણે.
અને જમવાના વાસણો પણ એવા જ હશે ને?
ચોક્કસ, સોનાના થાળ હતા. રૂપા સોનાના મોટા ત્રાટ એટલે કે મોટી થાળીઓ અને કાંસાના કચોલા એટલે કે વાટકા. આ બધું શું બતાવે છે?
કે ભાઈ, જેવો જેનો મોભો એવી એની વ્યવસ્થા.
બરાબર, આ ખાલી વાસણો નથી પણ સામાજિક સ્તરના પ્રતીક છે. અને પીરસવાની વિધિ પણ જુઓ.
હા, એ પણ રસપ્રદ છે.
પદ્મિની, હસ્તિની, શંખીની, ચિત્રીણી, આવી અલગ અલગ પ્રકારની સ્ત્રીઓ અને એ પણ 16 શણગાર સજીને સોનાના ઘરેણા પહેરીને પીરસવા આવતી.
ઓહો,
અને ભોજન પહેલા પેલું શીતલ ગંગાજળથી હાથ ધોળાવવાની વિધિ હતી.
હસ્તોદક.
હા, હસ્તોદક. એ પણ આતિથ્યની ગંભીરતા અને શુદ્ધતા પર ભાર મૂકે છે. મતલબ કે ભોજનને એક પવિત્ર ક્રિયા ગણવામાં આવતી.
હાથ ધોવાઈ ગયા પછી શરૂઆત સેનાથી થતી?
ફળો અને સૂકા મેવાથી.
અને એની યાદી પણ કંઈ નાની નથી?
યાદી લાંબી છે, પણ એનાથી વધુ મહત્વનું એ છે કે એમાં વિવિધતા કેટલી હતી. તમે જુઓ, ખજૂર અને ખારીકમાં જ કેટલી જાતો, છોહારી, જાલિકી, પિસ્તાની, સિલેમાની.
હા,
પછી બદામમાં અખોડ, કાગદી, કઠ, શકરી, પિસ્તા, ચારોળી, અંજીર. દ્રાક્ષમાં પણ હેરેબી, કસીમસી, નીલી, ગોસ્તની. દાડમમાં વર્સોલા, આદમી. નાળિયેરમાં મલબારી, કોલંબી.
અરે વાહ, આ બધું શું બતાવે છે? ખેતી એટલી સમૃદ્ધ હશે કે પછી વ્યાપાર?
બંને હોઈ શકે. તે સમયની ખેતીની સમૃદ્ધિ તો ખરી જ, પણ કદાચ દૂર દૂરના પ્રદેશો સાથેનો વ્યાપાર પણ આટલી વિવિધતા માટે જવાબદાર હોય.
અને ખાલી સૂકો મેવો જ નહીં, તાજા ફળોની પણ ભરમાર હતી.
હાસ તો, નારંગી, જામફળ જેને અમૃતફળ કહ્યું છે, ફાલસા, કમલકાકડી, સિંગોડા, ટોપરાના કટકા.
અને કેળાની જાતો પણ ગણાવી છે, કુકણા, સોનેલા, રાજેલા. આટલી બધી ઝીણવટથી નોંધ લીધી છે.
બરાબર, આટલી ઝીણવટ ભરી યાદી એ જ દર્શાવે છે કે ભોજનના આયોજનમાં કેટલી બધી કાળજી રહેવાતી હશે. દરેક વસ્તુનું વર્ગીકરણ થતું, એની શ્રેષ્ઠતા પર ધ્યાન અપાતું.
એટલે આ ખાલી પેટ ભરવાની વાત નહોતી?
ના, જરાય નહીં. આ તો ઇન્દ્રિયોનો ઉત્સાહ હતો. આ ફળો અને સૂકા મેવાની શરૂઆત જ આખા ભોજનની ભવ્યતાનો પાયો નાખી દેતી.
સારું, ફળો પછી વારો આવતો મુખ્ય ભોજનનો, અને એમાં પકવાન અને લાડુ એની તો જાણે હારમાળા જ છે.
હા, પકવાનની યાદી જુઓ.
ખાજા, એમાંય પાછા સાતપડા, ચોડા, એકવડા, પછી ફીણી, ખાંડગલી, ખાજલી, દોઠા, ઘારા, ઘેવર,
શશિવદન સુહાલી, ધ્રુતરરણી ઘારડી.
હા, આ નામ જ કેવા કવિતા જેવા લાગે છે. શશિવદન સુહાલી એટલે ચંદ્ર જેવા મુખવાળી સુહાલી, અને ધ્રુતવર્ણી ઘારડી એટલે ઘી જેવા રંગની.
બરાબર, આ નામો એની બનાવટ અને દેખાવ તરફ ઇશારો કરે છે. મતલબ કે ભોજન દેખાવમાં પણ કળાત્મક હતું.
અને પછી લાડુઓ, એની વિવિધતા તો અકલ્પનીય છે.
ખરી વાત છે. મુખ્યત્વે એક અમૃતમય લાડુનું વર્ણન છે, ઘીમાં તળેલા, સાકરમાં મેળવેલા, મરી અને કપૂરથી સુગંધિત, એકદમ સ્થૂળ પણ સુકુમાલ.
વાહ.
પણ એ સિવાય જુઓ, સેવૈયાના, મોતિયા, જગરીયા, બાબા મુગિયા, અડદના, માઠા, વાજણા, દલિયા, સતુના, પીપરીના, ગુંદના, કેટલા બધા નામ છે.
કસમસિયા, મસમસિયા, તાજખાની, સિંહ કેસરી, અરે મેથીના લાડુ પણ છે.
હા, એ મેથી જેવી વસ્તુઓનો ઉલ્લેખ શું સૂચવે છે?
કે કદાચ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રખાતું હશે. કેટલાક લાડુ ઔષધીય ગુણવાળા પણ હોઈ શકે.
સંભવ છે, સ્વાદ સાથે સ્વાસ્થ્યનો વિચાર પણ હોય. પણ આ લાડુઓની યાદી મુખ્યત્વે એ બતાવે છે કે મીઠાઈ બનાવવાની કળા કેટલી વિકસિત હતી અને કેટલા બધા પ્રયોગો થતા હતા.
લાડુ સિવાય બીજી મીઠાઈઓ પણ ઓછી નથી. શકરપારા, સાંકરિયા ચીણા, દૂધપાક, કોહલાપાક,
સેલડી પાક, ગુંદ પાક, નાળિયેર પાક, આદા પાક, પીપરી પાક,
જલેબી, ખરમા, સાકરના વરસોલા, સાકરના કૂજા
અને દૂધ સાકર પલાળ્યા પૌઆ પણ.
હા, આ બધું સાંભળીને જેમ લાગે કે મીઠાશ એ ભોજનનો ખૂબ જ મહત્વનો ભાગ હતો.
અને મીઠાશ માટે વપરાતી સાકર અને ગોળમાં પણ પાછી વિવિધતા. ચોક્કસ. સાકરના પ્રકારો જુઓ, તીવરાજ, ચીણી, ઘસી, માદલિયા, ગોળમાં મલબારી, વાગડિયું, સોરઠી, માલવી, નવસારી.
કેટલા બધા.
અને સૌથી રસપ્રદ વાત કઈ છે ખબર છે? લખાણમાં કહ્યું છે, જેહેને જીસી રુચિ તેહેને તીસ્યું ગલ્યું પ્રીસાય.
એટલે?
એટલે કે જેની જેવી પસંદગી હોય તેને તેઓ ગોળ કે સાકર પીરસવામાં આવતા. વ્યક્તિગત પસંદગીનું પણ ધ્યાન રખાતું. આજના જમાનામાં પણ આ વાત નોંધપાત્ર કહેવાય.
ખરેખર સારું. મીઠાઈઓ પછી આવે પૂડા, લાપસી, રોટલી એટલે કે માંડા અને વડા.
હા, પૂડામાં પણ ગળ્યા, ખાટા, ચાઉલીના, અડદમગની પહુતીના પૂડા, ઢોકળા
અને લાપસી, એનું વર્ણન તો શ્લોકમાં પણ આપ્યું છે. ઘઉંનો લોટ, ઘી, ગોળ, નાળિયેર, દ્રાક્ષ, ખજૂર, સૂંઠ, મરી, એલચી બધું નાખીને.
એટલે કે લાપસી જેવી સાદી ગણાતી વાનગી પણ કેટલી સમૃદ્ધ રીતે બનાવાતી હતી.
પછી રોટલીઓ એટલે કે માંડા, એમાં પણ કેટલા પ્રકાર.
પહેલા તો ઘઉંના પ્રકારો ગણાવ્યા છે, હાંસા, કાઠા, જાલિયા, બાજિયા, વાંસિયા, અને એમાંથી બનતા માંડા, ખાંડ માંડા, પૂરણ માંડા, આછા માંડા, કરકરા માંડા, આકાશ માંડા.
આકાશ માંડા એ કેવા હશે?
કદાચ ખૂબ જ પાતળા અને હલકા હશે. પછી લચુઈ પોળી, ખૂબી રોટી, વારુ વડાણ.
અને વડા, એનું વર્ણન પણ બહુ સરસ છે.
હા, શ્લોકમાં વર્ણન છે. હિંગ, આદુ, મરી, મીઠું નાખેલા, સ્નિગ્ધ એટલે કે ઘીવાળા, સ્વાદિષ્ટ, ગોળ, સુગંધી, કોમળ અને કુંકુમાભ એટલે કે કેસર જેવા રંગના.
વાહ. અને એના પ્રકારો પણ? અડદના, મગના, ઇસ્તીપદ એટલે કદાચ ખાસ પદ્ધતિથી બનેલા, ભીના, ગોલ, અદરક, આદુવાળા, મરી, રાઈ, મોતિયા, કાંજિયા, દાલિયા, ખાંડ, કુહાડિયાવાળા.
દરેક નામ એની કોઈક ને કોઈક ખાસિયત દર્શાવે છે. આ આખું વર્ણન પાકશાસ્ત્રની કેટલી ઊંડી સમજણ અને વિવિધતા હતી એ બતાવે છે.
હવે વાત કરીએ ભાત ને દાળની, જે ભોજનનો આધાર કહેવાય.
હા, અને ચોખાનું મહત્વ તો આ વર્ણનમાં ખૂબ જ દેખાય છે.
એની જાતોની યાદી જુઓ તો, રાયભોગ, સુગંધ, કમલ, તિલવાસી, જીરા, મહા, સાંઠી, કમોદ,
કન્નડી, ખરસુ, ધાનુરી, વાગડી, કરમ, બાલરૂ, કુંવારી, ચાંદ્રીણી, કેટલા બધા નામ છે.
આટલા બધા પ્રકારના ચોખા ઉગાડાતા હશે.
ચોક્કસ. આ માત્ર નામ નથી, પણ તે સમયની કૃષિની વિવિધતા અને કદાચ ચોખાની ગુણવત્તાના આધારે કરાયેલું ઝીણવટભર્યું વર્ગીકરણ છે. અમુક ચોખા કદાચ ખાસ પ્રસંગો માટે હોય, અમુક સુગંધ માટે, અમુક રોજબરોજના વપરાશ માટે. અને એને તૈયાર કરવાની પ્રક્રિયા પણ જુઓ કેવી વર્ણવી છે. ડૂબલીથી ખાંડવા, સબલીથી છડવા, નિશુતીથી વીણવા અને પછી ઉત્તમ રીતે રાંધવા.
કેવા બનવા જોઈએ બાદ?
ઉન્હા એટલે ગરમ, તીણા એટલે પાતળો દાણો ધરાવતા, અણીયાળા, સુહાલા એટલે સારા, સરસ, સુકોમળ અને કેવડા જેવા સુગંધિત.
વાહ, ચોખા પ્રત્યે આટલો આદર અને એને રાંધવાની કળા.
બરાબર. દાળમાં પણ મગના પ્રકારો મંડોરા, કરડુઆ, નીલુઆ અને તુવેર કે મસૂરની દાળ બનાવવાની રીત આપી છે.
કેવી રીતે?
હળવે હાથે ખાંડી ચોળીને ઘણા પાણીમાં બાફીને સરસ પીળા રંગની અને પચવામાં હલકી બને એવી રીતે બનાવટમાં ઝીણવટ દેખાય છે.
અને ઘી વગર તો ભોજન અધૂરું.
બિલકુલ. ગાય, ભેંસ અને બકરીના તાજા ઘીનો ઉલ્લેખ છે અને તેને શું કહ્યું છે? સાક્ષાત અમૃત એવમ વિધ ધૃત.
સાક્ષાત અમૃત. ઘી એ માત્ર સ્વાદ જ નહીં પણ સમૃદ્ધિ અને શુદ્ધતાનું પ્રતીક પણ હતું.
ચોક્કસ.
પછી શાકભાજી, એની યાદી પણ એટલી જ લાંબી છે.
હા, ચૂલીફલી, ગ્વારફલી, કડાફલી, સડસડતી ફલી, મગના નીલુઆ, મોગરી, કૈરા, કંકોડા, કારેલા, રાય કારેલા, તોરૈયા, ઘીસોડા,
સેલરા, રાયા, ટિંડુરા, સડસડતી ડોડી, કલકલતા કસુંભા, ચમચમતા ચીભડા, સુરણ, બાંગલા એટલે રીંગણ, વઘારિયા, ખડબૂજા,
કાકડી, કોહલા, કાલિંગડા એટલે તરબૂજ, કોઠીબડા. અને ભાજીઓ પણ ચીલની, ઢીબડાની, સોવાની, તાંજાની, મેથીની.
આ બધું શું બતાવે છે? તે સમયની ખેતીવાડીની સમૃદ્ધિ.
હા, અને ભોજનમાં શાકભાજીનો ભરપૂર ઉપયોગ થતો હતો એ પણ દેખાય છે.
મુખ્ય વાનગીઓ સાથે બીજી કઈ વસ્તુઓ હતી?
પાપડ હતા કલી, લાંગના, મગના. વડી હતી ચૂલાની, અડદની, ખેરું, રાયતા, ઘારડા.
અને પેલું પલેવ એટલે અથાણા કે ચટણી જેવું.
હા, બરાબર. અને એના ચાર સ્વાદ ગણાવ્યા છે, કડવા, કસાયેલા, તીખા અને મધુરા.
અને એની સરખામણીઓ, એ તો મને બહુ ગમી
છે ને, રસપ્રદ. કડવા સ્વાદને પાડોશણની જીભ સાથે સરખાવ્યો છે.
હા, અને કસાયેલાને સદ્ગુરુના ઉપદેશ સાથે,
તીખાને દુશ્મન સ્ત્રીની જીભ સાથે અને મધુરાને માતાના ચિત્ત સાથે.
અદ્ભુત. આ તો તે સમયની સામાજિક માન્યતાઓ અને ભાષાની અલંકારિકતાનો કેવો સરસ નમૂનો છે.
ખરેખર આ ખાલી ખાવાની વસ્તુઓ નથી, એમાં સાંસ્કૃતિક સંદર્ભો પણ જોડાયેલા છે.
આ ઉપરાંત બીજા સાલણા પણ હતા ને?
હા, લીંબુનો રસ, મરી, સૂંઠ, કેરી, હળદર, વાંસની કુણી કળીઓ, વાસેટા.
અને એને બનાવવાની રીતો પણ જુઓ. શેકિયા, તળ્યા, વઘાર્યા, કાચા, પાકા.
કેટલો વૈવિધ્ય.
અને ભોજન સાથે પીવા માટે
પાણીના પણ પ્રકાર હતા, એલચીવાળું, દ્રાક્ષવાળું, સાકરવાળું, આંબલીવાળું.
ભોજનના અંતમાં શું હતું?
એક ખાસ વાનગી હતી, થોળ.
થોળ એ શું હશે? શ્રીખંડ જેવું
કદાચ. વર્ણન પ્રમાણે બારૂશાલી ચોખાના કરંબામાંથી, એટલે કદાચ કણકી કે ભાતમાંથી બનેલું, કપૂર અને એલચીથી સુવાસિત, અમૃત જેવું અને ખીર સમુદ્રના કલ્લોલ જેવું.
વાહ, અંત પણ એટલો જ ભવ્ય.
પછી ફરી પાછી સુગંધિત પાણીથી હાથ ધોવાની વિધિ અને પછી ચાઉરે આસન પર બેસવાનું. ભોજન સમાપ્તિ પણ એટલે જ વિધિવત.
અને પછી મુખવાસ, તાંબુલ એટલે કે પાન.
હા, અને પાનના પણ કેટલા પ્રકાર? અડાંગરા, તબકી, શાશરિયા, ચેઉલી. સોપારીના પણ તબકી, ચેવડી, કીલી, ચીકણી, લાલિયા.
અને એમાં ઉમેરવાની વસ્તુઓ કાથો, લવિંગ, એલચી, જાયફળ, જાવિત્રી, કપૂર, કસ્તુરી.
બરાબર. પાન ખાવું એ ભોજન પછીનો એક મહત્વનો રિવાજ હતો, સામાજિક પણ અને કદાચ પાચન માટે મદદરૂપ પણ.
ભોજન અને પાન પછી વાતાવરણને સુગંધિત કરવા પર પણ ભાર મુકાયો છે.
હા, ધૂપનો ઉલ્લેખ છે, ઈસપનો લોબાન, કૃષ્ણાગર, ભોગધૂપ. પછી સુગંધિત તેલ, ધૂપેલ, ચાંપેલ, ચંપાનું, મોગરેલ, કરણેલ.
અને અંગરાગ એટલે શરીર પર લગાવવાના લેપ અને છાંટણા.
હા, ચ્યુ, જબાધી, પોહિસા, કચુલુ, ગુલાબ, સુરતર, અબીર, બાવના ચંદન, સુકડી, કેસર, કપૂર કાચરી, નખલા, ગહુલા, કસ્તુરી, બરાસ કપૂર. કેટલી બધી વસ્તુઓ,
આટલી બધી સુગંધ. એ મહેફિલ તો ખરેખર બધી ઇન્દ્રિયોને તૃપ્ત કરી દેતી હશે.
પારિજાતક ફૂલોનો ઉપયોગ સત્કાર અને સુંદરતા વધારવા માટે થતો.
એટલે આ આતિથ્ય સત્કાર ખાલી ભોજન પૂરતો નહોતો?
જરાય નહીં. એ એક સંપૂર્ણ સંવેદનાત્મક અનુભવ હતો. સ્વાદ, સુગંધ, દ્રશ્ય, સ્પર્શ, બધું જ એમાં આવી ગયું.
સારું. ભોજન, તાંબુલ, સુગંધ, આ બધું પૂરું થયું. હવે આવે છે વર્ણનનો બીજો મહત્વનો ભાગ,
પરિધાન વિધિ.
હા, વસ્ત્રો ભેટ આપવાની પરંપરા. આ પણ સત્કારનો જ એક ભાગ હતો, નહીં?
ચોક્કસ. રાજા પોતાના પરિવાર અને નગરજનોને ભોજન પછી વસ્ત્રો ભેટ આપતા.
અને જેવી રીતે ભોજનની યાદી લાંબી છે, એવી જ રીતે વસ્ત્રોની યાદી પણ અદ્ભુત છે.
હા, આ યાદી તે સમયના વસ્ત્ર ઉદ્યોગ અને વ્યાપારની સમૃદ્ધિનો મોટો અંદાજ આપે છે.
કેટલાક નામ જોઈએ તો?
ગુડિયાન, શણિયા એટલે શણના, કસ્તુરિયા, તસરિયા, તસર રેશમ, કાશ્મીરિયા, ખીરોદક, પદાનશુક, ચીનાનશુક, ચીની રેશમ.
બરાબર. આ નામો પરથી જ કાપડના પ્રકાર અને કદાચ એના ઉદ્ભવ સ્થાનનો પણ ખ્યાલ આવે.
બીજા પણ ઘણા છે, તનુસક, મનસક, કમખા, દેવદૂષ્ય. અને ભાત પ્રમાણે જુઓ તો પંચવર્ણ યજ, દુરંગી યજ, માંગલુરી યજ, ગડગજી, પંચવર્ણ છીંટ. તૈયાર વસ્ત્રોમાં પાઘડી, બિંડી, રેટ, ચૂંડી, પાતલ સાડી, પછેડી.
અને ખાસ મૂલ્યવાન વસ્ત્રો કયા ગણાવ્યા છે?
પૈઠાણી, શકલાત, તાસ્તુ, નીલ નેત્રા, બાસઠ્ઠા, જરબાફ, શ્રીબાફ, પટોળા, પટુલા, અતલસ, મલમલશાહી.
ફરંગી કથિવુ જેવો ઉલ્લેખ પણ છે, એટલે વિદેશી કાપડ પણ આવતું હશે.
સંભવ છે. આ વેપારની વ્યાપકતા દર્શાવે છે.
અને અમુક નામ તો સાવ કાવ્યાત્મક છે. મેઘાડંબર, દાડેમસાર, હીરાગર, વૈરાગર, રત્નકંબલ
છે ને. અને ખાસ નોંધવા જેવી વાત એ છે કે નાનાવિધ દેશના અને નાનાવિધ ભાતીના વસ્ત્રોનો ઉલ્લેખ છે.
એટલે કે જુદા જુદા પ્રદેશોના અને જુદી જુદી બનાવટના વસ્ત્રો ઉપલબ્ધ હતા.
બરાબર.
પણ આટલી બધી ભેટ આપવાનો હેતુ શું હતો? ખાલી ઉદારતા બતાવવા?
લખાણ સ્પષ્ટ કહે છે, નામ સ્થાપના કીધી.
નામ સ્થાપના એટલે?
એટલે કે આ ભેટ દ્વારા રાજા પોતાનો યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા સ્થાપિત કરતા હતા. આ માત્ર ઉદારતા નહોતી પણ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન પણ હતું.
એટલે આ પરિધાન વિધિ સામાજિક સંબંધોને મજબૂત કરવાનું અને રાજાની સ્થિતિને વધુ દૃઢ બનાવવાનું એક સાધન હતું.
ચોક્કસપણે.
તો આ આખા વર્ણન પરથી આપણે શું મુખ્ય તારણ કાઢી શકીએ? મતલબ આ ખાલી ખાણીપીણી અને કપડાની યાદી તો નથી જ ને?
જરા પણ નહીં. આ વર્ણન છે ને એ તે સમયની ઉચ્ચ સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. તમે જુઓ એમાં ઇન્દ્રિયોના સુખ પર કેટલો ભાર મુકાયો છે. ઉત્તમ સ્વાદ, મધુર સુગંધ, સુંદર દ્રશ્યો, મુલાયમ સ્પર્શ.
હા, એ તો છે.
પછી વસ્તુઓનું જે ઝીણવટભર્યું વર્ગીકરણ છે, ચોખાના, લાડુના, કાપડના સેંકડો પ્રકાર ગણાવ્યા છે. આ તે સમયની વિકસિત સમજ અને વ્યવસ્થાપન ક્ષમતા દર્શાવે છે.
અને રાજવી આતિથ્ય સત્કારનું મહત્વ કેટલું હતું? લગભગ એક ધાર્મિક વિધિ જેવું.
બરાબર. અને તે સામાજિક સ્તર, સંસાધનોની વિપુલતા, અથવા કહો કે એક આદર્શ રાજવી જીવનશૈલી કેવી હશે એની એક ઝલક આપે છે.
આ ભૂતકાળની ઝલક આપણને ખોરાક અને ફેશનની ઉત્ક્રાંતિ વિશે તો જણાવે જ છે,
પણ સાથે સાથે ભોજન સમારંભ, ભેટ સોગાદ આપવી, સામાજિક જોડાણ, આ બધા જે શાશ્વત માનવીય તત્વો છે ને એને પણ ઉજાગર કરે છે. ઇતિહાસના અભ્યાસ માટે, ખાસ કરીને ભૌતિક સંસ્કૃતિને સમજવા માટે, આ એક ખૂબ જ સમૃદ્ધ શબ્દ ભંડોળ અને ઊંડી સમજ પૂરી પાડે છે.
ખરેખર આ વર્ણન આપણને વિચારવા પ્રેરે છે કે ભૌતિક વસ્તુઓ, પછી તે ભોજન હોય કે વસ્ત્ર, એ કેવી રીતે આપણા સાંસ્કૃતિક મૂલ્યો, સામાજિક સંબંધો અને આપણી ઓળખને પ્રતિબિંબિત કરે છે.
સાચી વાત.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ.
જરૂર.
આ જે વિસ્તૃત અને ભવ્ય વર્ણન આપણે સાંભળ્યું, એમાંથી કઈ એક વિગત કોઈ અનોખી વાનગી હોય, કોઈ ખાસ સુગંધ હોય કે કોઈ દુર્લભ કાપડનો પ્રકાર હોય, આપણને એ પ્રાચીન ભારતના રાજવી જીવનની કલ્પનાની સૌથી નજીક લઈ જાય છે? અને એ વિગત આપણને તે સમય વિશે શું કહે છે?
ખૂબ સરસ પ્રશ્ન છે, વિચારવા જેવો.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.